दिनचर्या। नारायण भाई ने जयरे अमदावाद नौकरी मड़ी त्यारे अमदावाद मा तेमने एक रूम भाड़े राखी। आ एक रूम ना घर मा लीलावती नारायण भाई साथे रहवा आव्या। अही लीलावती नी दिनचर्या मा सवारे वहला उठी वासी दुवाड़ो नाही धोई पूजा करवी। त्यार बाद नारायण भाई ने नौकरीए वहला जवानु होवाथी तेमना माटे नास्तो बनावता। नारायण भाई ना प्रस्थान बाद कपड़ा धोवाना, रसोई बनाववानी अने वासन साफ करवाना। तेओ बपोरना समय क्यारे सूता नहीं, धार्मिक पुस्तकों तेमज बीजा सारा सारा लेखो वांचता। त्यार बाद महाराज मा वृत्ति राखी एक चित्ते 500 माळा फेरवता। सांज पड़े सांजनू काम आटोपता। संप्रदायना घणा खरा पुस्तकोनो तेमने अभ्यास कर्यो हतो। वचनामृत रहस्यार्थनी तो 5 वखत पारायण करी हती। पुरुषोत्तम सुखसागरनी पण पारायण करी हती। आम प्रभु परायण अने सात्विक जीवन तेओ व्यतीत करता। ए वखते नारायण भाईनो पगार फक्त रुपया 135 हतो। तेमा रुपया 35 घरनु भाड़ू भरता अने रुपया 100 मा आखो महीनो चलाववानो होवाथी महीना महीनानो छूटक राशन लावी घर चलावता। दररोज 100 ग्राम दूध लेता। तेमाथी नारायण भाई ने उकाड़ो बनावी आपता। थोड़ू दूध वधे तेनु दही बनावता। केटलाय वर्षो सुधी लीलावतीए दूध चाख्यू पण न हतू। लीलावती आवी परिस्थितिनो कोई क्षोभ के संकोच राखता नहीं। लीलावतीनी स्थित प्रज्ञता अने तेमनो निरासक्त भाव एवो हतो कि तेमने आर्थिक समृद्धि अने आर्थिक तंगी ते बन्ने सम वर्ततू हतू। तेओ ने आर्थिक संकड़ामण विषे पूछता तेओ निर्दोष भावे एम कहता के गरीबाय शूं कहवाय के आर्थिक तंगी कोने कहवाय मने तो काई खबर नथी। हूँ तो महाराज ने संभारी घर चलावू छू अने संतोष थी रहूं छू। शुरुआत मां लीलावती ने रसोई बनावता आवड़तू नहीं। पाड़ोशीओ रसोई बनावे ते जोई जोई लीलावती बनावता शीख्या। खास कोईए तेमने शीखवाड्यू न हतू। पाड़ोशीओनू जोई पोते शीखी जता अने त्यार बाद तेमा नारायण भाईना गमता स्वादने अनुरूप फेरफार करता। सादा मसाला होवा छता रसोई एवी स्वादिष्ट बनावता के जे चाखे ते एमज कहे के आवो स्वाद तो अमे क्यारे चाख्यो ज नथी। लीलावती हमेशा महाराज ने संभारी महाराज माटे थाळ तैयार करू छू एम धारी पूरती चीवट राखी भावपूर्वक रसोई बनावता। तेमनी रसोईनो स्वाद हमेशा एक सरखो स्वादिष्ट रहतो। मीठा मरचानु प्रमाण एक सरखु ने सब प्रमाण रहतू। भगवान माटेना भाव साथे बनावेली होवाथी ते रसोईमा सात्विकता उमेराती अने सात्विक भोजननो स्वाद अनेरोज रहतो। भगवान ने थाळ धरावे त्यारे पण संपूर्ण स्वच्छता राखी थाळीमा भोजन व्यवस्थित पिरसी बहु गरम नहीं तेम साव ठरेलू पण नहीं तेनु ध्यान राखी खूबज आदर सहित प्रेम पूर्वक भाव साथे भगवान ने थाळ धरावता। आवा भाव साथे बनावेल सात्विक भोजन ज नारायण भाई ने भावतू। आथी लीलावती सिवाय बीजा कोईना हाथना बनावेला भोजन तेमने बहु भावता नहीं। पाछली उमरे ज्यारे तेमना थी बहु कार्य थता नहीं त्यारे सेविकाओ तेमनी मददे आवती। તેમને પણ તેઓ શીખવતા કે ભગવાન માટે થાળ તૈયાર કરવો છે એવો ભાવ રાખી પૂરતી ચીવટ સાથે થાળ તૈયાર કરવો જોઈએ। ઘરમાં કોઈ મહેમાન આવવાનું હોય તોય કેટલી બધી ચીવટ રાખીએ છીએ, તો જો ભગવાન માટે થાળ બનાવતા હોઈએ તો કેટલી બધી ચીવટને ચોખ્ખાઈ જોઈએ। મસાલામાં ચમચીનું માપ રાખીએ તો ક્યારેય વધુ પ્રમાણમાં તીખું મોળું ખારું થાય નહીં, એક સરખો સ્વાદ રહે। રસોઈ બનાવતી વખતે પણ મનમાં પ્રભુનું સ્મરણ કરતા કરતા રસોઈ બનાવીએ તો તેમાં સાત્વિકતા આવે અને તો જ મહારાજ રાજી થઈ આપણો થાળ ગ્રહણ કરે। મહારાજને ભાવે સહિત થાળ ધરાવવો, ઉતાવળે જરાક બતાવી લઈ નહીં લેવાનો, મહારાજને પ્રેમપૂર્વક ભાવે સહિત જમાડવા। ભાવે સહિત બનાવેલ ભોજન જ સાત્વિક બને છે અને એવું સાત્વિક ભોજન જમનારના જીવનું પણ રૂડું થાય। માટે સિનેમાના એલ્ફેલ ગીતો સાંભળતા કે વાતો કરતા રસોઈ ન બનાવવી। વાતો કરતા રસોઈ બનાવીએ તો મોઢામાંથી થૂક ઉડે, તે રસોઈમાં પડે, એવી અશુદ્ધ રસોઈ મહારાજને કઈ રીતે જમાડાય, માટે એ બાબત પૂરતું ધ્યાન રાખવું। આમ સેવિકાઓને પણ શીખવતા કે ગૃહિણીઓ મહાપ્રભુજીને કઈ રીતે રાજી કરી શકે। અનાજને સાફ કરી ત્રણ વખત ધોઈ રસોઈ બનાવવી, માટલું વ્યવસ્થિત ત્રણ પાણીએ વીછળી ગાળેલું શુદ્ધ પાણી તેમાં ભરવું, ઘી તેલ વગેરે ગાળીને જ વાપરવું। આવી ચોખ્ખાઈ રાખવાની જીવનમાં ટેવ જ પાડી દેવી જોઈએ, જેથી ક્યારેય એ કાર્યોમાં ગાફલાઈ ન રહે। આવી ઝીણી ઝીણી બાબતો વિશે સેવિકાઓને સમજ આપી તેમનું એવું જીવન ઘડતર કરતા કે તેઓ પણ ભગવાનને રાજી કરવાના ગુણો કેળવી પોતાના ચૈતન્યની ઉર્ધ્વ ગતિ કરી શકે। લીલાવતી ભણવામાં હોશિયાર હતા, પરંતુ સંજોગો વશાત તેઓ વધુ ભણી શક્યા ન હોવાથી નારાયણભાઈએ તેમને પૂછ્યું, તમારે ભણવું છે? જો ભણવું હોય તો હું તમને ભણાવું। લીલાવતીને ભણવાનો શોખ ઘણો હતો, આથી તેમણે હા પાડી। ત્યારથી દરરોજ રાત્રે નારાયણભાઈ તેમને ભણાવતા, જે ભણાવ્યું હોય તે બીજા દિવસે લીલાવતીએ યાદ કરીને રાત્રે નારાયણભાઈ પાસે રજૂ કરવાનું। ગૃહ કાર્યની બાબતમાં નારાયણભાઈ બહુ ચોક્કસ હતા, ભણવાના કાર્યમાં તેઓ ઢીલ ચલાવી લેતા નહીં। થોડો વખત આવું બરોબર ચાલ્યું। લીલાવતીનું શરીર કોમળ અને વય નાની, તેમાં ઘરનું સઘળું કામ કરવાનું, ચાલીને બહાર જઈ ઘરની વસ્તુઓ લાવવી, તેને સાફ કરી વ્યવસ્થિત યોગ્ય જગ્યાએ મૂકવી, શાકભાજી લાવવા, મહેમાન આવ્યા હોય તો તેમની આગતા સ્વાગતા કરવી વગેરે નાના મોટા અનેક કાર્યો પાર પાડતા લીલાવતી થાકી જતા, એટલે નારાયણભાઈએ શીખવાડેલું બરોબર મોઢે કરી શકતા નહીં। મોઢે ન કર્યું હોવાથી આગળ શીખી શકાય નહીં। આમ થતાં લીલાવતીને અભ્યાસમાંથી રુચિ ઓછી થઈ ગઈ। તેમણે નારાયણભાઈને ભણવાની ના પાડતા કહ્યું, મારે ક્યાં નોકરી કરવા જવું છે? મારે આ લોકનું નથી ભણવું, તમારી સાથે રહી છું તો મને ભગવાનનું ધ્યાન કરતા શીખવો, મારે તો એ શીખવું છે ને એ જ કરવું છે। આવું સાંભળતા નારાયણભાઈ બહુ રાજી થયા અને કહે, ભગવાનના સ્વરૂપનું ધ્યાન શીખો એ તો સૌથી ઉત્તમ છે, આ લોકમાં આવી છેવટે તો બધાએ એ જ કરવાનું છે, આ લોકનું ભણી તમારે શું કરવું છે, મૂકો માથાકૂટ। લીલાવતીની ધ્યાન કરવામાં અભિરુચિ જોઈને નારાયણ ભાઈએ તેમને મહારાજની મૂર્તિનું એકાગ્ર ચિત્તે ધ્યાન કરતા શીખવાડ્યું. લીલાવતીને મહારાજમાં વૃત્તિ રાખી ધ્યાન કરતા તરત જ આવડી ગયું. તેમની વૃત્તિ તરત જ મૂર્તિમાં ચોંટી ગઈ. ધીરે ધીરે તેઓ વધુ ને વધુ ધ્યાનનો અભ્યાસ કરવા લાગ્યા. પછી તો નારાયણભાઈ અને લીલાવતી બંને સામ સામે બેસી ધ્યાનમાં ઊંડા ઉતરી મૂર્તિનું સુખ ભોગવતા. પૂજ્ય મામા પણ સેવકોને કહેતા કે તમારા માસી ધારે ત્યારે મૂર્તિમાં વૃત્તિ સ્થિર કરી શકે છે. અને પૂજ્ય માસી પણ કહેતા કે બધા કહે છે ધ્યાન કરતા સંકલ્પ વિકલ્પ બહુ થાય છે, પણ મને તો ધ્યાન કરતી વખતે શું સંકલ્પ ને શું વિકલ્પ એ કાંઈ ખબર જ પડતી નથી. ધ્યાન કરવામાં વળી એ બધું ક્યાંથી આડું આવે? નારાયણભાઈ લીલાવતીને મહારાજની સર્વોપરિતા, બાપાશ્રીનો મહિમા, બાપાશ્રીએ સમજાવેલું રહસ્ય જ્ઞાન વગેરે આધ્યાત્મિકતાના દરેકે દરેક પાસાઓનું જ્ઞાન સમજાવતા લીલાવતીને એ જ્ઞાન તરત સમજાઈ જઈ જીવનમાં ઉતરી જતું. પછી તો લીલાવતી બીજાને પણ એ જ્ઞાન સમજાવી શ્રીજી મહારાજ પ્રત્યે અનન્ય નિષ્ઠા કરાવતા, બીજા દેવી દેવતાઓમાંથી શ્રદ્ધા કાઢી એક મહારાજમાં શ્રદ્ધા રાખવાથી જીવનું સારું થાય અને મહારાજ રાજી થાય એવું સમજાવી શ્રીજી મહારાજ પ્રત્યે શ્રદ્ધા દ્રઢ કરાવતા. આમ નારાયણભાઈ અને લીલાવતીનું ઉત્કૃષ્ટ પ્રકારનું આધ્યાત્મિક જીવન વ્યતીત થવા લાગ્યું. તેમાં આ લોકની કહેવાતી સુખ સમૃદ્ધિની તેમને ક્યાંય આવશ્યકતા જણાઈ નહીં કે આર્થિક સંકડામણ તેમને ક્યારેય અડચણરૂપ બની નહીં. સમાજ સમક્ષ બંનેએ એક આદર્શ દંપતીનું દ્રષ્ટાંત ખડું કર્યું. શ્રી રામકૃષ્ણ પરમહંસ અને શારદામણીના દ્રષ્ટાંત જેવું આ ઉત્કૃષ્ટ પ્રકારનું દ્રષ્ટાંત અનેક ચૈતન્યોનું ઉત્થાન કરવા માટે સક્ષમ છે.